અમે હમણાં બે ત્રણ પારાણ્યો કરીને આવ્યા એટલે અનુભવ વધારે થયો. આરતી આ બાજુ ને આપણે આરતી માગીને ત્યાં આ બાજુ મળે દોડધામ કરવા, આ બાજુ મળે દોડવા, આમ થી આમ દોડે, આમ થી આમ દોડે. ઉભા થઈને જાતે કોઈ કામેથી લેવાનું તે મેળ પડે, ખોટા હોય તો કાઠિયાવાડની હોય ભાઈ ભૂગા કાઢે. અને એમાં આ તો અનુભવી માણસો માટે યુવાનોને ખાસ કહું છું, ભૂલ નહીં ખાઈ જશો ને તો પસ્તાશો. પેલા સાહિત્યકારો નથી કહેતા, તમારા જેવા યુવાનને આ દાદા જેવા દાદા ટ્રેનમાં ભેળા થઈ ગયા. અને દાદાને પેલો યુવાન કે ડબલ ગ્રેજ્યુએટ હો ભાઈ, દાદા હાલો ને આપણે ઉખાણા રમીએ. દાદા કે ભાઈ સાહેબ બેહવા દે, તો કે ના કે આપણે રમવા. દાદા કે નિરાતે બેઠો બેહવા દે ને ભલામણ, તો કે ના રમવા, તમતા તમે હારો તો 5 રૂપિયા જ આપજો, અમે હારશો તો તમને 10 આપશું. દાદા કે તો વાંધો નહીં. પછી કે પૂછો દાદા કે ના તું પેલા પૂછ, પેલા કે ના દાદા તમે જ પેલા પૂછો. ને પછી હોય ઝાટકીને દાદા જવા દીધો. દાદા કે 4 પગે હાલે ને 2 પગે ઉડે, હું કે લે ઓલો બિચારો કઈ ડિક્શનરીમાંથી ગોતે કહો, પરસ્યો વાળ દીધો. દાદા ને કે દાદા મને આવડતું નથી. દાદા કે 10 રૂપિયા આવવા દે, ઠપકારી લીધા. પછી યુવાન પેલો દાદા ને કે દાદા તમે તો કહો એ શું. દાદા કે મને ક્યાં ખબર છે, આ 5 તારા પાછા. એટલે કહું છું આમાં ટ્રાય ન કરાય. તમે જોજો આ ચોવણી વાળા ને પડખી, હું જાજો બેહું નહીં, ઉતારો પર આવે ને તો 2 મિનિટ વાત કરીને પછી કહો દાદા તમારે જાવો જાઓ, મારે કામ છે. હું કોથળામાંથી બલાડો કાઢે આપણને શું ખબર, કોઠા હુજ વાળા જબરા. સુરત મુનિ કે પ્રતાપસિંહ વડીલો બહુ રોક્યા છે, કેજો આપણે નીલકંઠ ને મરેલો જોયો એમાં ધીમા ખબો, હમણાં આપણે લાપસી ને આંતર નથી મૂકવા. પણ એ તો ખીજાતા ખીજાતા અને ધુવા કુવા થતા થતા લાપસી ને લોંધા ઉલાડી ગયા. આ બાજુ ભગવાન નીલકંઠ પોતે ધ્યાનસ્થ માં બેઠેલા છે, એના દર્શન કરવા માટે 17 ધર્મના મનમાંથી લાવ પ્રભુના દર્શન કરી આવ્યા. દર્શન કરવા માટે આવ્યા છે ને આવીને જ્યાં જોયું ભગવાન નીલકંઠ નો દેખાણા, વિચાર કરવા લાગ્યા નીલકંઠ ક્યાં ગયા. અને જે જગ્યાએ ભગવાન નીલકંઠ બેઠા હતા એ જગ્યાએ તો પથરાનો મોટો ઢગલો જોયો. આટલા બધા પથરાઓ, અહીં તો એક પણ સાંજે પથરાનો તો પથરાઓ આવ્યા નથી. પથરાને એક બાજુ કર્યા છે પ્રતાપસિંહ, ત્યાં તો પથરાની મધ્ય ભગવાન નીલકંઠને ધ્યાનસ્થ અવસ્થામાં બેઠેલા જોયા છે. પણ એક પણ પથરો ભગવાન નીલકંઠને ટચ થયો નથી. 17 ધર્મા મનમાં વિચાર કરવા માંડ્યા, આટલા બધા પથરાઓ મારનાર આવું ભયંકર કૃત્ય કોણે કર્યું છે, આવું પાપિષ્ટ કર્મ કોણે કર્યું છે. આમ જ્યાં 17 ધર્મા વિચારતા ને એ જ વખતે પેલા નાકકાન વિનાના 2-4 તપાસ કરવા આવ્યા નીલકંઠનું શું થયું. આવીને જોયું તો ભગવાન નીલકંઠ યથાવત બેઠેલા જોયા. આણ બેઠેલા જોતારી સાથે દોડતા દોડતા અસુર સમુદાયમાં ગયા છે અને કીધું સાંભળો પેલા ગઢા બુઢા કહેતા વાત સાચી, ઓલો નીલકંઠ નથી મર્યો. અરે શું વાત કરો, હા હા અમે જોઈને આવીએ છીએ એમને બેઠો. અન ભગવાન નીલકંઠ નથી મરાણા શબ્દ સાંભળતા પ્રતાપસિંહ તમામ અસ્ત્રોને કાળજાળ કરી આપ્યો છે. પોતપોતાના અસ્ત્ર શસ્ત્રોને સજી સજી તાળો નાખતા નાખતા ભગવાન નીલકંઠને મારવા માટે આવ્યા છે. મારી નાખો, કાપી નાખો, અને એના રાય રાય જેવડા કટકા કરી નાખો, એનું ગરમ ગરમ લોહી પી જાઓ, તાળો નાખતા નાખતા આવ્યા છે. ગુણાન કરતા આવતા અસુરોને તરત 17 ધર્માએ રોક્યા છે, રોકાઈ જાઓ. અને એ જ વખતે 17 ધર્માને કે હટી જા 17 ધર્મા. 17 ધર્માએ સમજાવવા પ્રયાસ કર્યો, અંતેમ છતાંય પણ ક્રોધાયમાન બેલા અસુરોએ કહ્યું છે 17 ધર્મા હટી જાય ને તો આજ તો તને પણ ઠાર મારી નાખશું. નાટલા શબ્દ સાંભળતાની સાથે 17 ધર્માને પણ કાળજાળ ક્રોધ વ્યાપ્યો છે. ક્રોધાયમાન બનેલા 17 ધર્માએ સિપાહીને આજ્ઞા કરી છે, કમાન્ડરને આજ્ઞા કરી, કમાન્ડર સિપાહી એક એક અસુરને પકડી પકડીને ઠાર મારી નાખો કે જીવતા ન રહેવા જોઈએ. જગન્નાથપુરી વાવણી કરી બાકી હતી ને આ બધી પૂરી કરી દીધી. પરમ આનંદ થયો છે. વગર હથિયારે અશ્વત્થામાના શાપને સત્ય રાખી સતે પુત્રો નો શકનો તું શસ્ત્રમ ધારિતુમ ક્વચિત. આ તમારી ઘરે ભલે ભગવાન જન્મને ધારણ કરે પણ હાથમાં હથિયાર ધારણ નહીં કરી શકે. ભગવાન નીલકંઠ કે હારું થયું તે શાપ આપ્યો, અમારે ધનુષ બાણ ઉપાડવા તો મીટ્યા, હાથમાં તલવાર લેવી તો મટી. વગર હથિયારે ભગવાન નીલકંઠ આજ અસુરનો કચર ઘાણ બોલાવતા બોલાવતા આગળ વધી જઈ રહ્યા છે. અનેક સ્થાનોમાં ફરતા ફરતા ભગવાન નીલકંઠ 17 ધર્માને પોતાનું સપનું જ્ઞાન આપી પોતાનો નિશ્ચય કરાય ત્યાંથી આગળ વધ્યા છે. પ્રતાપસિંહ વિષ્ણુ કાંચી ગયા છે, ત્યાંથી શિવ કાંચી ગયા છે. વિષ્ણુ કાંચી શિવ કાંચી ગયા છે, ભવ્ય મંદિરો ભવ્ય મંદિરો. પાંચ પાંચ દસ દસ એકર જમીન ઉપર ઉભેલા ભવ્ય મંદિરો છે. ભગવાન વિષ્ણુ કાંચી શિવ કાંચી દય અને ત્યાંથી આગળ વધ્યા છે. કાવેરી નદીમાં સ્નાન કરી અને સેતુબંધ રામેશ્વર ગયા છે. શ્રીરંગ ક્ષેત્ર થઈને સેતુબંધ રામેશ્વર ગયા છે. પ્રતાપશ એ જગ્યાએ ભગવાન નીલકંઠ થોડા દાડા રોકાય, 2000 મુમુક્ષને પોતાની શરણે લઈ અને ત્યાંથી ભગવાન નીલકંઠ આગળ વધ્યા છે. ઘોર ઉજ્જડ જંગલને પામ્યા છે, જેની અંદર ફળ ફૂલ કશું જ મળતું નથી. પાંચ પાંચ દિવસના પ્રભુને ઉપવાસ થયા છે. અષ્ટસિદ્ધિ નવનિધિ વિવિધ પ્રકારના પકવાનો લઈ ભગવાન નીલકંઠની પાસે આવ્યા છે. કૃપાનાથ, આમાંથી કાંઈક સ્વીકાર કરો, સ્વીકાર કરો. ભગવાન નીલકંઠ કે અત્યારે મેં વૈરાગ સ્વીકાર્યો છે. વૈરાગીને મિષ્ટ ભોજન વાહલા ન હોય. વૈરાગી મિષ્ટ ભોજનથી તો દૂર ભાગે, અને મિષ્ટ ભોજનથી સ્વાદિષ્ટ ભોજનથી દૂર ભાગે એ જ વૈરાગી સમજવો. એક પાર્ટીઓ ન ગોઠવે. ભગવાન નીલકંઠે સ્વીકાર જયારે કર્યો નથી, રડતે નેત્ર અષ્ટ સિદ્ધિ નવ નિધિ તેથી આગળ વધ્યા છે. ભગવાન નીલકંઠ એકલા આગળ વધતા વધતા એક કૂવો મળ્યો છે. કૂવામાંથી પાણી સિંચી શાલિગ્રામને જયારે નવડાવવા લાગ્યા છે, પણ જેટલું પાણી રેડે શાલિગ્રામ બધું જ પીવા લાગ્યા છે. ભગવાન નીલકંઠના સંકલ્પ મનમાં સંકલ્પ થયો, શાલિગ્રામ આટલા બધા તરસ્યા થયા, ભૂખ્યા કેટલા થયા છે. અને પ્રતાપશી ભગવાન નીલકંઠને સંકલ્પ થતા કૈલાસ પહાડ ઉપરથી કૈલાસપતિને ભવાની સાથો લઈને ભગવાન નીલકંઠને જમાડવા માટે આવ્યા છે. ભગવાન નીલકંઠને સાથો અર્પણ કર્યો છે. ભગવાન નીલકંઠ માનુષિક ચરિત્ર કરતા કરતા બોલે છે, આપ કોણ છો? આ સાથે આવેલ નારી આપને શું થાય છે? અને આપ કઈ બાજુ થી આવો છો? આટલા શબ્દ સાંભળતા કૈલાસપતિ હાથ જોડ્યા, કૃપાનાથ, શા માટે આપ માનુષિક ચરિત્ર કરો છો? બધી જ વાતને આપ જાણો છો. હું કૈલાસપતિ છું, અમારા પત્ની ભવાની દેવી છે, પણ આપ શા માટે માનુષિક ચરિત્ર કરો? અને કૃપાનાથ સાંભળો, રામ અવતારમાં પણ આપે માનુષિક ચરિત્ર કર્યું હતું. તે દાડા ભવાની ભેળા જ હતા. મારી જાનકી, મારી સીતા, મારી જાનકી, મારી સીતા. અને કૃપાનાથ, તમને ખબર નહીં હોય, અમારા સંસારીમાં એકવાર બખેડો થાય ને પછી કોઈ રીતે સેટિંગ ન થાય. તે દાડે આપે માનુષિક ચરિત્ર કર્યું હતું ને ભવાનીનું આંડલું ફૂટી ગયું હતું. માલિકા બીજે જન્મે માણ કરીને સેટિંગ થયું છે, અને વળી આપ માનુષિક ચરિત્ર કરો છો? કૃપાનાથ, આપ બધું જ જાણો છો. ભગવાન નીલકંઠે મંદ હાસ્ય કર્યું છે અને કહ્યું છે, એક તો કૈલાસપતિ એક કામ કરો, અમને વૈરાગ આપો. કૈલાસપતિ કીધું, વળી પાછી આદરીને, માલિક હું આપને બરાબર ઓળખું છું. નિત્ય અસંખ્ય દિવ્ય સદગુણ મંડિત હિ સેવિતશ્ચ ભગેહિ ષડ્વિહિ સિદ્ધિભ્યણી માદિભિહિ. આપ તો સ્વયં ગુણનો ખજાનો છો, ખજાનો છો. અષ્ટ સિદ્ધિ નવ નિધિ આપના પાવલિયને પૂજે છે. માલિક, મારી અંદર પણ જે ગુણો દેખાય આપની કૃપાનું ફળ છે, અને આપ સામેથી આવી માંગણી કરો છો. અને કૃપાનાથ, હું એકલો, આપ ગમે તેવી માનુષિક લીલા કરો, તો વાંધો નહીં, પણ આ ભવાની સાથે છે. કૃપાનાથ, આ તો ધર્મ કરતા ધાડ પડશે. આ ભવાની જો સંશય થઈ જશે ને તો માલિક કૈલાસ પહાડ ઉપરથી ધક્કો ખાતો વળી પાછું એકલો રહેવાનો વારો આવશે, માટે આપ આવો ચરિત્ર ન કરો. ભગવાન નીલકંઠ બોલ્યો, મારી આજ્ઞા છે કૃપાનાથ, આપ જેમ બોલો છો એમ જ થશે. બોલતા કૈલાસપતિ તેથી વિદાય લીધી, પણ 2-4-5 ડગલા આગળ વધીને વળી પાછા આવ્યા. ભગવાન નીલકંઠને કહે, નીલકંઠ, કૃપાનાથ, અમે કૈલાસ પહાડ ઉપરથી ધક્કો ખાઈને તમને સાથો આપ્યો, એના બદલામાં તમે અમને શું આપશો? ભગવાન નીલકંઠે મંદ હાસ્ય કરતા કરતા કીધું, આપ ચિંતા છોડો, આપે અમને સાથો અહીંયા આવીને જમાડ્યો છે. અમે જયારે જુનાગઢનું મંદિર થશે ને ત્યારે તમારી ત્યાં સ્થાપના કરશું અને તમને કાયમ લાડવા ખાતા કરી દઈશું. પછી કાંઈ કૈલાસપતિ રાજીના રેડ થઈ ગયા. ત્યાં ભવાની દેવી આવ્યા. ભવાની દેવી કહે, સાંભળો કૃપાનાથ, આ એકલા કાંઈ કૈલાસ પહાડ ઉપર ત્યાં હું ત્યાંથી જ આવીશ, મને કાંઈ નહીં. ભગવાન નીલકંઠે કીધું, જાઓ, તમને આશીર્વાદ આપ્યો છે, તમારી સ્થાપના કરીને તમને લાડવા ખાતા કરી દઈશું. કૈલાસપતિ ભવાની બંનેને રાજી કરીને ભગવાન નીલકંઠ ત્યાંથી આગળ વધ્યા છે. પ્રતાપશી અનેક સ્થાનોમાં ફરતા ફરતા પદ્મનાભ ગયા છે, જનાર્દન ગયા છે, આદિકેશવ ગયા છે. ભક્તો, પદ્મનાભનું જે મંદિર છે એની અંદર શિલાલેખ છે, કોરકળી કાળ બેઠો ને પછી એના 60મે દિવસે આ મંદિરનું ખાતમુહૂર્ત થયું છે. અને મંદિરને પૂર્ણ કરતા માટે કરવા માટે 200 વર્ષ સુધી કામ ચાલ્યું છે. રાજાની 6 પેઢી ખતમ થઈને ત્યારે મંદિર પૂર્ણ થયું છે. આટલું ભવ્ય મંદિર છે. પદ્મનાભજીની 18 ફૂટ સુતી મૂર્તિ છે. એક દરવાજામાંથી મુખારવીના દર્શન થાય, મધ્ય ભાગમાંથી નાભી ભાગના દર્શન થાય, અને શેષ ભાગમાંથી ચણાજીને દર્શન થાય છે. આ જગ્યાએ ભગવાન નીલકંઠ આવ્યા છે. પદ્મનાભ થઈ, જનાર્દન થઈ, આદિકેશવમાં થઈ, અને ભગવાન નીલકંઠ ત્યાંથી આગળ વધ્યા છે. પ્રતાપશી 2000 મુમુક્ષને ત્યાં પણ પોતાની શરણે લીધા છે. અને પંપા સરોવર ભગવાન નીલકંઠ ગયા છે, ત્યાંથી ભગવાન નીલકંઠ આગળ વધ્યા છે. અનેક સ્થાનોમાં ફરતા ફરતા ભગવાન નીલકંઠ પ્રતાપશી પંઢરપુરની અંદર આવ્યા છે. બે માસ સુધી પંઢરપુર ની અંદર ભગવાન નીલકંઠ રોકાયા છે. અનપ્રતાવશી પંઢરપુર થી ભગવાન નીલકંઠ આગળ વધ્યા છે, અનેક સ્થાનોમાં ફરતા ફરતા ત્રમકેશ્વર ગયા છે, નાસિક ગયા છે, ત્રમકેશ્વર ગયા છે. આન પ્રતાપશી ત્યાંથી આગળ વધેલા ભગવાન નીલકંઠે હવે ગુજરાતની ધરતી પર પોતાના બહેણા કર્યા છે, પોતાના પગ એને પ્રસ્થાપિત કર્યા છે. પ્રતાપશી સુરત શહેરની અંદર ભગવાન નીલકંઠ આવ્યા છે, ત્યાં 7 દાડા સુધી રોકાય, ત્યાંથી ભગવાન નીલકંઠ આગળ વધ્યા છે. તાપીને ઉતર્યા છે, નર્મદા ને ઉતર્યા છે. હજારો આત્માનું સહી કરતા કરતા, હજારો મુમુક્ષને પોતાનું સ્વરૂપ ઓળખાવતા ઓળખાવતા, હવે ગુજરાતની ધરતીને પાવન કરતા કરતા ભગવાન નીલકંઠ આગળ જવા માટે પ્રયાસ કરી રહ્યા છે.
જેને ઓરોથે જોગી જોગી સાધે,
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 ઓય મા પતિતે જેને આરાધે,
ઓય મા પતિતે
પતિતે જેને આરાધે,
ઉમા પતિતે જેને આરાધે,
મોહી ઉતરીને મુનિ વેશે,
મોહી ઉતરીને મુનિ વેશે,
મોહી ઉતરીને મુનિ વેશે,
મોહી ઉતરીને મુનિ
આવ્યા પ્રભુજી એ જ પ્રદેશે,
આવ્યા પ્રભુજી એ જ પ્રદેશે,
આવ્યા પ્રભુજી એ જ પ્રદેશે,
આવ્યા પ્રભુજી એ જ પ્રદેશે.
પ્રદાવશી અનેક સ્થાનોમાં વિચરણ કરતા કરતા તાપે ઉતરી, નર્મદા ઉતરી, મહી ઉતરી, ભગવાન નીલકંઠ ભીમનાથ આવ્યા. ભીમનાથમાં થોડા દાડા રોકાય ભગવાન નીલકંઠ, અનેક સ્થાનોમાં વિચરણ કરતા કરતા પ્રદાવશી બુદ્ધે જ ગયા છે, બોચાછણ ગયા છે, ત્યાંથી આગળ વધી ભાવનગર ગયા છે, વલ્લભીપુર ગયા છે, ત્યાંથી ભગવાન નીલકંઠ આગળ વધી ગોપનાથ ગયા છે. ગોપનાથથી આગળ વધી ગરવા ગિરનાર સુધી ભગવાન નીલકંઠ પહોંચ્યા છે. પ્રદાવશી ગિરનાર ને છેક ટૂંક સુધી પહોંચ્યા છે, જે જગ્યાએ દત્તાત્રેયજીના પગલા છે એના પર પોતાના ચણાવીને પાડ્યા છે. ભગવાન નીલકંઠ દત્તાત્રેયના પગલા ઉપર પોતે ઉભા રહ્યા છે, અનાદ્રશ્ય જોતા આજુબાજુના તમામ ખાખી બેગધારીઓ દોડતા દોડતા આવ્યા છે. ભગવાન નીલકંઠને વઢવા લાગ્યા, ઓ વર્ણિરાજ, એ તો ભગવાન દત્તાત્રેય નારાયણ કા ચણાર્યું ને, ઉસકી પર આપ ક્યું ખડે રહ ગયે? ભગવાન નીલકંઠે કીધું, એ ના, બધું એક જ છે ને. પણ બેગધારીઓને જે વાત સમજાણી નહીં, અને એ જ વખતે ભગવાન નીલકંઠે પોતાને દિવ્ય સ્વરૂપ દેખાડતા દત્તાત્રે સ્વરૂપે દર્શન આપ્યું છે. બેગ ધારીઓ તમામને પોતાનો સ્વપ્નો નિશ્ચય કરાવ્યો છે. અન પ્રતાપશી ત્યાંથી ભગવાન નીલકંઠ આગળ વધ્યા છે. અનેક સ્થાનોમાં વિચરણ કરતા કરતા ભગવાન નીલકંઠ પીપલાણે ગયા છે. પીપલાણે અંદર જવનું ધાન ભગવાન નીલકંઠ દૂધની સાથે જમ્યા છે, અને ત્યાંથી જુવારનું ધાન જમી અને ભગવાન નીલકંઠ ત્યાંથી આગળ વધ્યા છે. માંગરોળપુરની અંદર આવ્યા છે. તળાવના કિનારે પ્રભુ બિરાજમાન છે. ગોરધન શેઠ ભગવાન નીલકંઠને જમાડવા માટે સુખડી લાવ્યા છે. ભગવાન નીલકંઠને કીધું, લો સુખડી જમો. પ્રભુએ પ્રેમથી સુખડીનું પાન કર્યું, ભોજન કર્યું છે. સુખડી જમ્યા પછી પૂછ્યું, એકાએક સુખડી આવી ક્યાંથી? ગોરધન શેઠ કે, આજ મારા ફઈનું 12મું હતું ને એની સુખડી. અરે તારી ભલી થાય, પેલા વાત કરી હતી ને. ગોરધન શેઠ કે, તમે ક્યાં પેલા પૂછ્યું હતું? ભગવાન નીલકંઠ વિચારમાં ઊંડા ઉતરી ગયા છે. ભગવાન નીલકંઠને વિચારમાં ઊંડા ઉતરેલા જોતાની સાથે ગોવર્ધન શેઠે પ્રશ્ન કર્યો, કૃપાનાથ આપ ચિંતા ન કરો, મારા ફૈબા તો મહાન ભક્તરાજ હતા, અને માલિક તમને જોતા એમ લાગે છે કે મહાસમર્થ છો, એટલે કઈ પણ શક્ષ, મારા ફઈ ક્યાં ગયા છે? મહારાજ કે, એટલે તો ઊંડા ઉતરી ગયા, તારી ફઈ જમપુરી ગઈ છે. ગોવર્ધન શેઠે એકદમ ધ્રુજી ગયા, કૃપાનાથ મારી ફઈ તો મહાન ભક્ત હતા અને સદગુરુ રામાનંદ સ્વામીનું સેવન કરેલું છે, એ જમપુરીમાં જાય કેમ? ભગવાન નીલકંઠ કી, ગમે એમ ગઈ પણ જમપુરી ગઈ છે. હોય નહીં મહારાજ કે, તાર જોવીશ તો કા. અન ભગવાન નીલકંઠ ચપટી વગાડી સીધા ગોવર્ધન શેઠને જમપુરી મોકલ્યા છે. નરકમાં નરકના કુંડની અંદર પીડા પામતા પોતાના ફૈવાન જોયા છે. ગોરધન શેઠ ને જોતાની સાથે ના ફૈ બોમાં બૂમ કરવા લાગ્યા, ગોરધન મને બચાય, ગોરધન મને બચાય. અને ગોરધન શેઠ આગળ વધી પુત્રી ફૈને જે બચાવવા માટે કાંડું પકડવા ગયા છે, જમના દૂતો પાછળ પડ્યા છે. ગોરધન શેઠ ભાગ્યા છે ત્યાં પાછા દેહમાં આવી ગયા. ભગવાન નીલકંઠના કદમમાં ઝૂકીને કીધું, કૃપાનાથ આ વાત મારા ભેજામ બેસતી નથી. રામાનંદ સ્વામી મહા સમર્થ સંત હતા, સદગુરુ હતા, અન્યનું સેવન અમારા ફૈબાએ કર્યું છે અને રામાનંદ સ્વામીને ખૂબ રાજી કર્યા છે, તેમ છતાં જમપુરી ગઈ કેમ? અને ભગવાન નીલકંઠ બોલ્યા છે, કરેલું કર્મ ભોગવા સિવાય છૂટકો નથી. પણ માલિક, મારા ફૈએ તો બહુ સારું સારું કામ કર્યું છે. અને એ વખતે ભગવાન નીલકંઠ કીધું, હાંભલ ગોરધન, તારી ફૈએ ઘણું બધું સારું કર્યું છે પણ એક બહુ મોટી ભૂલ કરી. શું ભૂલ? ગુરુ રામાનંદ સ્વામીનો દાગીનો ઓળવી લીધો છે. ગુરુ રામાનંદ સ્વામીને સાચવવા માટે એક દાગીનો આપેલો, જરૂર પડે ત્યારે માગશું. પડે સ્વાનોનું કડું જોતા મન મોહી ગયું. ગુરુ રામાનંદ સ્વામી જરૂર પડીને જયારે માગ્યું ત્યારે આપ્યું નહીં, આપ્યું તું નહીં, ઉપરથી ઉધરા લીધા ગુરુદેવ, એ તો મેં તમને વર્ષો પહેલા આપી દીધું, ફરી વાર ક્યાં મારી પાસે માગો છો? અરે પુતળી ત્યાં નથી આપ્યું ગુરુદેવ, મારી લાજ ન લો, મને ખરાબ ન ચિત્રો, સત્ય કહું છું, મેં તો તમને કે દાડાનું કડું આપી દીધું છે. અને એ દાડે ગુરુ રામાનંદ સ્વામીના લોચન લાલ થયા હતા. અને ગુરુ રામાનંદ સ્વામી કીધું, પુતળી વિચારી લેજે, ગુરુનું ધન છે, નખો કાઢી નાખશે, હું સત્ય કહું છું, તે મને કડું નથી આપ્યું, કડામાં તારું મન વહ્યું છે, પણ સાફ સાફ કહી દઉં છું, આપી દે ને તો જમપુરીમાં જવું પડશે. પુતળીબાઈ કહેવા લાગ્યા છે, ગુરુદેવ મેં તો કેદાડન તમને આપી દીધું છે. રામાનંદ સિંહ બહુ પ્રકારે મનાવી છે પણ પુતળી એકની બે ન થઈ. અને ગુરુ રામાનંદ સ્વામીનું ધન એ કડું ઓળવી ગઈ છે, જેના પાપ રૂપે એને જમપુરીમાં જવું પડ્યું છે. ભક્તજનો કથા એ બતાવે છે, જિંદગીમાં ક્યારે પણ ધર્મનું અન્ન યાદ રાખજો, ધર્મનું પદાર્થ, ધર્મનું ધન જીવનની અંદર ઉપયોગમાં ન આવી જાય. ભૂલમાંય પણ જેનો ઉપયોગ થઈ જશે તો કઠણ દિવસો ભોગવવા પડશે. એક ભલામણ કરું, જિંદગીમાં યાદ રાખજો, મંદિરના વહીવટમાં ટ્રસ્ટ આદિકમાં પડશો ને પડો તો જીવનમાં ભૂલ ન થાય ને ખૂબ ખટકો રાખશો. એમાં મોટા મોટા મંદિરોના ટ્રસ્ટી થતા પહેલા વિચાર કરશો, કારણ કે ટ્રસ્ટી થયા પછી લેશ માત્ર જો મન લેવાઈ ગયું, જમપુરી દૂર થઈ પડશે. ભગવાનના ભક્તો, મંદિરના વહીવટમાં, ધર્મના વહીવટમાં, ટ્રસ્ટના વહીવટમાં પડશો ને પડો તો ખૂબ સાવધાની રાખશો. બહુ કઠણ છે, બહુ કઠણ છે. એવો વિરલ પુરુષ તો કોઈક હોય કે લાખો કરોડો રૂપિયાનો ઢગલો થાય તો લેશ માત્ર મન ભ્રાંતિને ન પામે, એવો તો કોઈક વિરલ હોય. અને હું એ તમને બીજી પણ વાત બતાવું, કારણ કે કોઈને કોઈને તો પડવું જ પડે, એમને એમ તો હાલે નહીં વહીવટો. પણ મંદિરના ટ્રસ્ટીમાં લેતા, ટ્રસ્ટના ટ્રસ્ટીમાં લેતા લેતા પહેલાં એ વ્યક્તિની સ્ટાન્ડર્ડતા નિહાળજો ને પછી લેજો, નહીંતર ઘણી ફેર કેવું થાય ખબર, આ મોટા માણસ છે અને લેવો પડે ને તો ખોટું લાગશે એમ, એવી મોહબ્બતથી કોદી નહીં લેતા, ન તો ખોટું લાગશે. અને સાચી વાત બતાવું છું, સમાજ જેને સિલેક્ટ કરે, સમાજ જેને સિલેક્ટ કરે, બાકીનો તમામ સમાજ પ્રેમથી સ્વીકારી લેજો. જિંદગીમાં ખોટું નહીં લગાડતા, મને કેમ ન લીધો એમ, તો આ બહુ મોટી ઉપાધિ થાય, બહુ મોટી ઉપાધિ થાય. કોઈ પણ સારું કાર્ય કરવું ને ત્યારે મોટા મોટી ઉપાધિ જ આ જ હોય, અમને બહુ અનુભવ થાય. કારણ કે એક કથા પૂરી ન થાય, બીજી શરૂ થતી હોય, સમિતિ તો રચવી પડે, ભલે 9 દાડાની કે 11 દાડાની કે 15 દાડાની, પણ એમાં બહુ મોટી ઉપાધિ. જેને લો એ રાજી, ન લો એ મોઢું મરડી નાખે, એ પછી કથામાં દેખાય નહીં, અહીં ભૂલ કરશો નહીં. કારણ કે બધાને તો ટ્રસ્ટીમાં લેવાય નહીં, બધાને તો સમિતિમાં લેવાય નહીં, કોઈને કોઈનો ત્યાગ કરવો જ પડશે. લેનારા બહુ વિચાર કરીને સિલેક્ટ કરતા હોય છે, માટે આખી જિંદગી નિયમ રાખજો. જેને પણ સ્વીકારવામાં આવે, જેને પણ સ્વીકારવામાં આવે, બાકીના તમામ એને માટે હૃદયથી હૃદયથી સ્વીકારી લીજો. ના, જેને સ્વીકાર્યા છે, ગામની અંદર 5 જણા નક્કી થયા તો બસ એમાં હું આવી જ ગયો એમ, આવો વિચાર કરજો. ને તો મોટા મંદિરમાં બહુ મોટી તકલીફ હતા. અને હવે તો પાછી ચૂંટણી પદ્ધતિ આવી, એક તો ચૂંટણીની ઉપાધિ ને પાછા કોને ઉભા રાખવા એ ઉપાધિ, કારણ કે હવે ચૂંટણી પદ્ધતિ એમાં બીજા કોકને ઉભું રહે, બીજાને રાખ્યો ને તો એ વળી પાછું ઉપર જઈને થપ્પા, સામે જઈને થપ્પા મારી આવે, કેટલી ઉપાધિ કહો. મને ન રાખ્યો માટે જોઈ લો, મારી પાસે આટલા મત છે ને સામે ઠપકારી આવું, એવી ભૂલ કદી નહીં કરશો. વિચાર એવો કરજો, બસ સરસ વ્યવહાર ચાલે, સરસ મંદિરના નિર્માણો થાય, સરસ ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓ થાય, મને રાખ્યો કે ન રાખ્યો એની સાથે મતલબ નથી, સુંદર કાર્ય થાય એમ. ઘણા લોકો વિચારીને જેનો નિર્ણય લેતા હશે, જેને રાખતા હશે, એ બહુ વિચારને અંતે રાખતા હશે. આ વિચારધારા રાખજો. જોકે ભક્તજનો, આપણા સંપ્રદાયમાં કોઈ બહુ સારું છે, બહુ વાંધો એટલે નથી આવતો, કારણ કે હરિભક્તો ઉપર સંતો હોય. એટલે હરિભક્તો કદાચ આડાવાળા થતા હોય તો સંતો એમ કે નહીં ભાઈ આને રાખવાનું, એટલે બીજા પછી ન બોલે. કદાચ માનો એમાં સેટિંગ ન થાય તો સંપ્રદાયના ધણી પરમ પૂજ્ય આચાર્ય મારા લાલજી મહારાજ એની પાસે વાત પહોંચે અને એમ કે બાબજી આને રાખવાને, ત્યાંથી જવાબ આવે કે ભાઈ 50 માંથી 5 ને પાકા કરવાના, 5 ને રાખવા, એટલે બાકીના બધા કે ભલે જેવી આપની મરજી, એટલે વ્યવસ્થિત હાલે. આપણા મંદિરોમાં જો 4 કે 5 કે વધીને 7 ટ્રસ્ટી હોય, બાકી અમુક અમુક સામાજિક પ્રવૃત્તિ કરતા ને 50-50 ટ્રસ્ટી હોય. બોલો 50-50 ટ્રસ્ટી રાજીપે ન રાખ્યા હોય, સમજાય છે, એ લોઠાઈ રાખવા પડ્યા હોય, નહીં તો બખેડો કરે એમ. અને એવા અમુકના મગજ હોય તમે ન રાખો તો નક્કી કરી નાખે, હવે જોઈ લો ત્યારે કેમ મંદિર થાય છે, મને ન રાખ્યો હવે કેમ સ્કૂલ કરે છે, હું બેઠો છું ને, કરી લે હોસ્પિટલ કેમ થાય, કરી લે સમાજવાળી કેમ થાય, હું બેઠો છું ને, હું બેઠો ત્યાં સુધી નો હોસ્પિટલ થવા દઉં, નો સમાજવાળી થવા દઉં, નો મંદિર થવા દઉં, નો સ્કૂલ થવા દઉં, અને ખરેખર ન થવા દેવું, પછી તો આખા ગામને પ્રાર્થના કરવાની રહે, હવે જલ્દી ઉકલે તો કાંક થાય. જોજો કોકને આપણી માનતાઓ ન માનવી પડે, એવું દિવ્ય જીવન જીવ જોઈએ, એવું દિવ્ય જીવન જેને સિલેક્ટ કર્યા બધા, બસ 5ને સિલેક્ટ કર્યા અમને માન્ય છે, બસ એમાં બીજો વિકલ્પ નહીં, બીજો સંકલ્પ નહીં, આને કર્યા આને કર્યા કે આને કર્યા. ભગવાનના ભક્તોને વિશ્વાસ એવો હોવો જોઈએ. કદાચ ગામમાં કોઈ નથી ઓળખતો એવો સામાન્ય માણસ છે, પરંતુ માનો મોટેરા સંતો અને પરમ પૂજ્ય આચાર્ય મારે લાલજી મારે લાગ્યું છે એની અંદર એને સામર્થ્ય દેખાણી છે અને એને સિલેક્ટ કર્યા તો બસ એ વાત અમને માન્ય છે. અને ભક્તજનો ઘણી ફેરી મહાપુરુષની દ્રષ્ટિ જ્યાં પડતી હોય છે ને પહોંચતી હોય છે ને એમાં સામાન્ય વ્યક્તિની દ્રષ્ટિ નથી પહોંચતી હોતી. આવો તમને નાનકડો એક પ્રસંગ બતાવું, ભુજનો ભવ્ય પ્રસંગ. ભુજના બીજા મહંત અક્ષર જીવનદાસ હોય, મહાસમર્થ સંત, એકવાર માનકુવા ગામની અંદર સત્સંગ કરવા માટે ગયેલા, પણ મંદિરની અંદર જે પ્રવેશ કરતા હતા ને તે મંદિરના 12 ઓટલા પર એક નાનો છોકરો 12-1 વર્ષની ઉંમર બેઠેલો, પણ ગોળા જેવું પેટ થઈ ગયેલું, નાખમાંથી એમને પાણી જરે શેરી સુકલકડી થઈ ગયેલું, હાડક્યા દેખાતા હતા. સ્વામી આ બાળકને જોયો, એને મંદિરમાં લઈ ગયા. એક દાડો સ્વામી ત્યાં રોકાવાના હતા, એને નવડાવી દોડાવીને તૈયાર કરી, અને પછી સ્વામી ભુજ જ્યારે આવ્યા બીજાને પૂછ્યું કે બા આ ભાઈ બાળક કોણ છે, બધાએ કીધું સ્વામી એને મા બાપ બે મરી ગયા, કોઈ નથી કે, બિચારો ગમી નથી માગીને ખાય છે અને આવી હેરાનગતિ છે, બીમાર થાય તો એની ખબર રાખતું નથી. સ્વામી એને ભુજ લઈ આવ્યા, પણ સ્વામી ભુજ લાવ્યા ગોળા જેવું પેટને બેડોળ શરીર થઈ ગયેલું, એટલે બીજા સંતો બધા જે વાતને ન સમજ્યા ગયા ને, મોટાના મત સુધી પહોંચવું બહુ કઠણ હોય છે, જેને લઈને વિધવિધ સંકલ્પ ઉઠતા હોય, વાતને સમજી ન શકે એના સંકલ્પ થવા માંડ્યા કે આવાનું હું પાડી આવ્યા છે સ્વામી, આ ભૂંડો લાગે બેઠો હોય તો. સ્વામીને 2-4 જણા કીધું પણ ખરું વાયા વાયા, સ્વામી આને ન રખાય, મંદિરમાં બેઠો હોય તો ભૂંડો લાગે, પણ સ્વામી પોતાના વિચારધારામાં મજબૂત રહ્યા. સ્વામી એને દવા દારૂ કરાવી, ઔષધિ કરાવી, થોડું શરીર સારું થયું, ખોરાક થોડો લેવા માંડ્યો, પેટ ધીમે ધીમે કરતા સુટેબલ થવા માંડ્યું, અને પછી તો જરાક શરીર વ્યવસ્થિત, એટલે સ્વામી ભણવા બેસાડ્યો, સંસ્કૃત ભણવા બેસાડ્યો, પણ સંસ્કૃતમાં હોશિયાર નીકળ્યો, એવો હોશિયાર નીકળ્યો. પછી તો ભુજના જેટલા ભણતા બધા કરતા આગળ ગયો. સ્વામી એને પછી કાશી ભણવા મોકલ્યા, સાધુ કર્યા અને ધર્મજીવનદાસ નામ ધારણ કરાયો. 2 ધર્મજીવનદાસ થયા, એમાં પહેલા ધર્મજીવનદાસ ભણીને બહુ મોટા વિદ્વાન થયા અને પાછા આવ્યા, પછી તો કથા કરતા થયા, બહુ મોટા સારા વક્તા થયા. પછી સ્વામી અક્ષરજીવનદાસ સ્વામી જયારે ધામમાં જવાની તૈયારી કરતા હતા અને ભુજની અંદર મહંત પદ છે, એક મહંત નીચે તમામ સાધુ રહેવાનું હોય, સ્વામી ધામમાં જવાની તૈયારી કરતા હતા, 100-150 બધા ભુજના સંતો વિટાળ ઉભા હતા અને વિચાર કરતા હતા સ્વામી હવે ધામમાં જવાની તૈયારી કરે છે, કોને શાલ ઓઢાડશે, બધા વિચારધારા જે વિચાર કરે અને જ્યાં એ રજૂ કરે, પેલા સ્વામીએ ધર્મજીવનદાસ સ્વામી જે પેલો બેડોળ છોકરો તેને પાસે બોલાવી અને સ્વામી પોતાની પાસે રહેલી શાલ એ ધર્મજીવન સ્વામીના ખભા ઉપર મૂકીને કીધો છે, આજ પછી મારે સ્થાને ધર્મજીવનદાસ છે અને આને હું મહંત પદ ઉપર નિમતો જાઉં છું. અને સાંભળો, સંકલ્પ બીજો કરશો નહીં, મેં સંપ્રદાયના જેટલા કાર્યો કર્યા છે મારા કરતા સવાયા કાર્યો આ કરશે. અન ભક્તજનો, એ પુરાણી ધર્મજીવનદાસ સ્વામી કહેવાતા અને અક્ષરજીવનદાસ સ્વામી જેવા કાર્યો કર્યા, એવા દિવ્ય ભવ્ય સંપ્રદાયના કાર્યો કર્યા અને પોતાનું નામ ઉજ્જવળ કર્યું છે. માટે કહું છું, મહત્પુરુષો જેને શિલક કરે એની અંદર કોઈ સંકલ્પ બીજો કરશો નહીં. એ બહુ વિચારધારા, એ ફક્ત આંખથી નથી જોતા, એની પાસે દ્રષ્ટિ હોય છે, એની દ્રષ્ટિ માપી શક્તિ હોય છે કે આની પાસે આ કામ નીકળી શકે, આની પાસે આ કામ ન નીકળાય. માટે હું તો એમ કહું, કોઈ કાર્યની અંદર કદાચ ગામમાં કોઈ ન ઓળખતો એ વ્યક્તિને મોટું કરે અને કાર્ય સોંપે તો પણ રાજીપ એનો સ્વીકાર કરજો, એમાં સારું જ હશે ને એના દ્વારા જ કાર્ય થાય એમ હશે. ત્યારે સમજવું કે આપણને ભગવાનના એકાંતિક સંતો, ભગવાનના આચાર્ય લાલજી મહારાજ એનું સ્વરૂપ ઓળખ્યામાં આવ્યું છે. બાકી એમાં આપણે બુદ્ધિનો દોડ વાપર કરીને તો સમજવું હજુ આપણને સમજાણું જ નથી. હજુ આપણે એને બીજા માણસને જેવા સામાન્ય માણસ સમજીએ છીએ. અનભક્તો સામાન્ય માણસ સમજવાની જ્યારે શરૂઆત થાય ને પછી તો માણસ તસુએ તસુ માંડે, તસુએ તસુ માંડે. એની વિશે મહત્પુરુષનો ભાવ જ્યારે આવશે ને પછી માણસ પોતાના જીવનને કુરબાન કરી શકશે. સુરત મુનિ કે પ્રતાપસિંહ, આજ બાલ પ્રભુ ઘનશ્યામે નીલકંઠે ગયો છે, ગોર્ધન તારી ફઈ પૂતળીએ આવી ચોરી કરી, ગુરુ રામાનંદ સમયના દિલને દુભાવ્યું હતું જેને લઈને આજ એને જમપુરી જવું પડ્યું છે. ગોર્ધન શેઠની આંખોમાં હુંડ આવી ગયા, પણ કૃપાનાથ હવે કોઈ ઉગારો એ બચે એવો કોઈ વિકલ્પ? ભગવાન નીલકંઠ કે હવે તો ઉગ્યા રેવીને ક્યાં છૂટક્યો છે, કાળજીની હુકડી મેં ખાધી છે, હવે એનો ઉદ્ધાર કર્યા છે, હવે છૂટક્યો નથી. એટલે ભક્તજનો રસોઈની પ્રથા છે આપણા સંપ્રદાયમાં કે રખે ને કાંઈ ભૂલ થઈ ગયો, જીવનને વ્યવસ્થિત જીવી ન શક્યા હોય પણ પાછળથી જો રસોઈ આપવામાં આવે એ રસોઈ ઠાકોરજીને અર્થે થાય, એમ ઠાકોરજી જમે, ભગવાન એકાંતિક સંતો જમે, એકાંતિક ભક્તો જમે, જેને લઈને એનું પાપ બળી જાય અને અટકેલો આત્મા શેખ ભગવાન સુધી પહોંચી જાય, એટલા માટે રસોઈની પ્રથા છે. ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે હવે તેને કાઢવી જ પડશે ને બહાર જમપુરીમાંથી, કારણ કે અમે એની રસોઈ જમ્યા, એની હુકડી અમારા પેટમાં પડે છે. ભગવાન નીલકંઠે કીધું, ગોર્ધન ફરી વાર તું જા સમાધિ કરીને જમપુરીમાં. માલિક વાત એ નહીં કરતા, એક વાર ધોકા ખાઈ આવ્યો છું, બીજી વાર કાંઈ જવું નથી. ભગવાન નીલકંઠ કીધું, નહીં નહીં, ત્યારે તું તારી રીતે ગયો હતો, હવે હું મારી રીતે મોકલું, ચિંતા છોડ, સાંભળ. તારી સામે જમના દૂતો આવે ને ત્યારે આ મૂર્તિને તો યાદ કરજે, જમના દૂતો ભાગી જશે. આમ કહીને ભગવાન નીલકંઠે ગોર્ધન શેઠને જમપુરી મોકલ્યા છે. ગોર્ધન શેઠને આવેલા જોતાની સાથે પેલા જમના દૂતો વાડજન ઉભાતા ઓલો ફરીવાર આવે ની આન સામે દોડ્યા અને ગોર્ધન શેઠને મારવાને માટે જ્યાં સામે દોડ્યા, ગોર્ધન શેઠે ભગવાન નીલકંઠની મૂર્તિની યાદ કરી, ત્યાં તો પ્રતાપસિંહ એવો તેજ અને પ્રકાશ થયો છે, એ પ્રકાશથી તેજથી જમના દૂતો દાજવા લાગ્યા, ભાગવા લાગ્યા છે. અને ગોર્ધન શેઠ એની ફાઈ પુત્રીબાઈની પાસે જઈ એનું કાંડો પકડી જમપુરીમાંથી બહાર ખેંચ્યા છે. અને કે દૂતુ જાવે જમપુરી છોડીને બદ્રિક આશ્રમમાં, આટલા શબ્દ બોલતાની સાથેનો એ દેહ પડી ગયો છે અને ચતુર્ભુજ દિવ્ય સ્વરૂપ ધારણ કરી અને પુત્રીબાઈ શેખ બદ્રિક આશ્રમ પહોંચ્યા છે. પ્રતાપસિંહ અદભુત રીતે પુત્રીબાઈનો ભગવાન નીલકંઠે ઉદ્ધાર કર્યો છે. ત્યાંથી ભગવાન નીલકંઠ હવે જાવ છે લોજમાં, પણ માંગરોળની એક વાવ છે, અત્યારે જે મંદિર છે ને એ વાવની એક બીજી પણ બાર વાવ છે. ભગવાન નીલકંઠ ત્યાં ગયા છે, વાવને કિનારે એક વડલાનું વૃક્ષ નીચે બેઠા હોય, એમાં ઘટના ઘટી. આલસી ઘાચી નામનો એક આલસી ત્યાં ઘાચી પાણી ભરવા માટે આવ્યો છે, પણ ભગવાન નીલકંઠને જોયા, નીલકંઠને જોતાની સાથે બહુ પ્રેમ થયો. ભગવાન નીલકંઠની પાસે આવીને કહેવા લાગ્યા, અરે વર્ણેરાજ આપ અહીંયા કેમ બેઠા, હાલો ને ગામમાં? તો ગામમાં નથી આવું, તો અહીંયા કેમ બેઠા? નાહવું છે, સ્નાન કરવું. તો પછી નાહી લો ને, આ વાવની અંદર છે તળિયા સુધી પગથિયા છે, પાણી નડે ત્યાં સુધી, એમ નથી નાહવું, ત્યારે ધુબકા મારી નાહવું છે. કે ધુબકા મારી નાહવું છે, તરતા આવડે છે? ના, તરતા નથી આવડતું, તારતા આવડે છે? ઈ વળી શું, હું તમને પૂછ્યો ઉત્તર આપો, તરતા આવડે છે? ના, તારતા આવડે છે? આલસી ને વાત કઈ સમજાણી નહીં. આલસી કે તમે એક કામ કરો, તમે આ બેસો, હમણાં હું નીચેથી પાણી ભરી લાવી અને તમને નવડાવું. ભગવાન નીલકંઠ કે એમની, અમારે તો ધુબકા મારીને જ નાહવું છે. પેલો આલસી કે પણ આમાં તો 2000 પાણી છે, તરતા આવડતું નથી, ધુબકા મારો. તમે એક કામ કરો, મારે ગળે બાંધી જાઓ, મને તરતા આવડે છે, હું ધુબકો મારું, બેરા તમે મારો, બોલો મંજૂર છે? ભગવાન નીલકંઠે કીધું, મંજૂર છે. અન પ્રતાપ છે અનંત કરોડો બ્રહ્માનો માલિક ભગવાન નીલકંઠ આજ આલસીને ડોકે બાંધ્યા છે. અને આલસીએ જે મારો ધુબકો, ધુબકો મારતા અંદર પાણી ડૂબકી ખાધી, પણ ડૂબકી ખાઈને જે બહાર નીકળ્યા, ધુબકો માર્યો માંગરોળી વાવમાં નીકળ્યા, મેઘપુરની વાવમાં બહાર નીકળીને જોઈને તો હજારો લોકો પાણી ભરવા આવેલા, વગર ડાકલા આવ્યો આલસીને. આલસીએ પ્રશ્ન કર્યો, ભાઈ આ કયું ગામ છે? પેલા કે મૂર્ખ લાગ છો, આ તો મેઘપુર છે અને મેઘપુરની વાવ છે, અને પછી તો ક્યાં જાય ભાઈ? આખો ધ્રુજવા માંડ્યો. ભગવાન નીલકંઠ કે આલસી ફરી વાર ધુબકો માર. આલસી કે ફરી વાર ન મારો, એક વાર ધુબકો માર્યો માંગરોળમાં ના મેઘપુરમાં કાઢ્યો, બીજી વાર ધુબકો મારું તો ક્યાં કાઢો છી ખાતરી, બીજી વાર ન મારો. ભગવાન નીલકંઠ પરાણે આગળ વધ્યા છે, ગળે બાંધ્યા છે અને ગળે બાંધીને પરાણે ધુબકો મરાયો. ધૂબકો મારીને બહાર નીકળ્યા તે ફરી વાર માંગરોળ ની વાવ. પણ પછી તો આલસી ભાવ પૂછવા ન રોકાણો, માટલા લેવાય ન રોકાણો, એમને ગળગળતી મૂકી સીધો પોતાની ઘેરે. ઘરવાળા બધા વઢવા માંડ્યા, ક્યાં ગયા હતા, કેટલી વાર લાગી, ક્યારને પાણી ભરવા ગયા હતા. આલસી કે મોડો મોડો પાછો આવ્યો, માની માનો મોટો ઉપકાર માન, માતાજીની મેરથી પાછો આવ્યો, ન તો મામો વળી ગયો તો પતિ જવાનો હતો. મોડો મોડો આવ્યો ખરો, ત્રણ દાડા તાવ આવી ગયો. પણ જાણે કે અજાણે, જાણે કે અજાણે ભગવાનના જોગમાં આવી ગયો, પ્રારબ્ધ ખુલી ગયો. માંગરોળના બહાદુર ખાનનો દિવાન બન્યો છે. અને ભગવાન સ્વામિનારાયણ જયારે માંગરોળ પધાર્યા છે, બહાદુર ખાને કહ્યું છે કે જાઓ તમે, વજ્રુદ્ધને કીધું જાઓ તમે તપાસ કરો, ભગવાનને જો આપણે ઘેરે પધરાણ કરવા માટે આવે સહજાનંદ સ્વામી તો એને આમંત્રણ આપો. ભગવાન સહજાનંદ સ્વામીને આમંત્રણ આપવા માટે આલચી આવ્યો 15-20 સિપાહીઓની સાથે. હમે બેઠો ભગવાન નીલકંઠને આમ મિશન મિસ જોઈ રહ્યો છો. ભગવાન નીલકંઠને સામે જોઈને પેલો મોઢું થઈ જાય, વળી ભગવાન બીજી બાજુ જોઈને વળી પાછું જોવા માંડે. ભગવાન નીલકંઠે પૂછ્યું, આલચી કે ઓળખાણ બોળખાણ પડે છે? આલસી કે જોયા હોય એવું લાગે છે પણ કઈ યાદ નથી આવતી. ભગવાન શ્રી હરિ કે ભૂલી ગયા આપણે માંગરોળ લેવામાં કૂદ્યા હતા, મેઘપુરમાં નીકળ્યા હતા. અને આટલા શબ્દ સાંભળતો વગર ડાકલા ભાગ્યો, અરે આ ભગવાન નથી, આને તો બાબરો ભૂત વશકેલો મને અનુભવ છે. માગતા આલસી ની પાછળ ભગવાન શ્રી હરિ પડ્યા, કેવા દયાળુ પ્રભુ, સીધા એની ઘેરે ગયા છે. આલસી ભાગતો ભાગતો ઘરમાં ઘરી ગયો, બાવણું બંધ કરી દીધું. ભગવાન શ્રી હરિએ ખભો મારી બાવણને ખેડવી નાખ્યો, અંદર ઘરમાં ગયા છે. આલસી ઘરના ખૂણામાં ઘરી ગયો, ભગવાન શ્રી હરિએ એની પાસે જ્યાં ગયા ત્યાં બે ગોઠણ વચ્ચે માથું ટેકવી દીધું. ભગવાન શ્રી હરિએ હાથથી વાળ પકડીને માથું જ્યાં ઊંધું ઊંચું કર્યું, મોઢું આંખું વીંચી ગયો. જીવને ઓળાયતો જવો, એક હાથે કરીને વાળ પકડી રાખ્યા, બીજે હાથે કરીને આંખો જ્યાં ખોલી છે, પણ દિવ્ય દર્શન આપ્યું, દિવ્ય દર્શન. સમાધિ કર્યા ધામમાં મોકલ્યો છે. અનંત મુક્તો વિટાયા થકા ભગવાન શ્રી હરિને જોયા છે. આલસી હાથ જોડીને કીધું, કૃપાનાથ આપ પરમેશ્વર છો, મને અહીંયા અહીંયા રહેવા દો, ક્યાંય જવું નથી. ભગવાન શ્રી હરિ કે અહીં નો રહેવાય, સાંભળ, તારો અંત સમો જયારે આવશે ને ત્યારે અમે તેડવા આવશું, પછી અહીંયા રહેવા દેશું, તને જયારે સંકલ્પ થાય ત્યારે અમે દર્શન દેવા આવશું, પાછો જા. આલસીને પાછો મોકલ્યો છે, પોતાને શરણે લીધો છે. પ્રતાપશી આવા વિવિધ વિવિધ ચરિત્રો કરતા ભગવાન નીલકંઠ હવે પોતાની વન વિચરણની યાત્રાને પૂર્ણ કરવા માટે આગળ વધ્યા છે. માંગરોળથી પ્રભુ આગળ વધ્યા છે. પ્રતાપશી અનંત આત્માનું શ્રેય કરવાને માટે 7-7 વર્ષ 1 માસ 11-11 દિવસની વન યાત્રા કરતા કરતા હવે સ્વર્ગની ધરતીને પાવન કરતા ભગવાન નીલકંઠ સ્વર્ગની ધરતી પર પધાર્યા છે.
ગયા સવંત શૈતકય ઢાર આષાઢ દીછ પાય નહી મોજાર
ગયા સવંત શૈતકય ઢાર આષાઢ દીછ પાય મોજાર
ગયા સવંત શૈતકય ઢાર આષાઢા દીછ પાય નહી મોજાર
ગયા સવંત શતકય ઢાર આષાઢા દીછ પાય મોજાર
હો પિસાવણી છાય છાય અંધારી
હો પિસાવણી છાય અંધારી
હો પિસાવણી છાય છાય અંધારી પ્રભાતે લોય જય મોરારી
પ્રભાતે
સંવત 1856 શ્રાવણ દી છઠ ના દિવસે રાંધણ છે ટાઢા ઢેબરાની છે. આપણે નહીં હો, આપણે તમતારે ગરમ જાપડજો. ભગવાન સ્વામીને ચરણમાં બેઠા કાંઈ નહીં થાય, ચિંતા છોડજો. જોજો ખોટા ટાઢા ખાતા નહીં, ખોટું પેટમાં દુખાડતા નહીં, ખાતા બંધ કરી દેજો ટાઢા ભેબરા. ભગવાન સ્વામિનારાયણ મળ્યા છે માટે મોજમાં રહો, આનંદમાં રહો, કિલોલ કરો. કોની તાકાત છે આપણો વાકો વાળ કરી શકે? સભામાં બેઠેલા તમામને અનુરોધ કરું છું, ટાઢા ઢેબરા ખાતા બંધ કરી દેજો, ઘરમાં ગરમ રસોઈ બનાવી ઠાકોરજીને થાળ કરીને પછી પ્રસાદ લેજો, કોઈ વાકો વાળ નહીં કરી શકે. નાડોદા પરિવારને ખાસ કહું છું, કારણ કે તમારું આયોજન છે, બીજાને લાભ જેટલો મળે એટલો પણ તમને મળવો જોઈએ ને. ટાટા ઢેબરા નહીં ખાતા ખબર તો પડે ને પાછી કે નથી પડતી. અત્યાર સુધી ભલે ખાતા, હવે ગરમ ખાવાની શરૂઆત કરી દેજો. ઠાકોરજીને થાળ કરી ભગવાનને જમાડી ગરમા ગરમ જમજો, કોઈ વાકો વાળ નહીં કરી શકે. જગત ને ટાઢું ખાવું તો ભલે ખાઈ રાખે. સુવ્રત મુનિ કે પ્રતાપસિંહ ભગવાન નીલકંઠ લોજ ગામ થી ઉત્તર દિશામાં સુંદર એક વાવ છે. વાવના કાંઠા પર એક વડલાનું વૃક્ષ છે, એના પર સુંદર ઓટો છે, એના પર પદ્માસન વાળીને બેઠા છે. સાત સાત વર્ષ એક એક માસ અગિયાર અગિયાર દિવસનું દિવ્ય વિનિવત્રણ 2612 દિવસ પૂર્ણ કરી, 12,500 કિલોમીટરની યાત્રા પૂર્ણ કરી, દેશના 17-17 રાજ્યોને ઘૂમી, અરે ભારત, નેપાળ, ચીન, બાંગ્લાદેશ, ભૂતાન, બ્રહ્મા જેવા 6-6 દેશોની અંદર યાત્રા કરી આજ ભગવાન નીલકંઠ લોજને આંગણે આવ્યા છે. લોજ વાસી તો ગમામ ગસગસાટ ઉગી રહ્યા છે, કોઈને કલ્પના પણ નથી, ખબર પણ નથી. અનંત કરોડો બ્રહ્માના માલિક અમારે આંગણે આવી ચૂક્યા છે. હવે પ્રથમ કોણ એના દર્શન માટે ભાગ્યવાન બને છે એ આપણે જોવાનું છે. ભગવાન નીલકંઠ રાત્રે લોજે નથી આવ્યા, સવારમાં આવ્યા. એની ખબર સવારમાં પડે, રાત્રે ન પડે, પણ એ ખબર આપણે સવારે જોશું કે પ્રથમ દર્શન કોને થાય છે.